దేవ్యా కుక్షిరత్నం శబ్దజేతరవాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభు తత్వలోచనదాయకం.
మద్ రాజచంద్ర వచనామృతజీ આ 398 નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. ચિત્ત બંધનવાળું થઈ શકતું નહીં હોવાથી જે જીવો સંસાર સંબંધે સ્ત્રી આદિ રૂપે પ્રાપ્ત થયા છે તે જીવોની ઈચ્છા પણ દુભવવાની ઈચ્છા થતી નથી, અર્થાત તે પણ અનુકંપાથી અને મા બાપ આદિના ઉપકાર આદિથી કારણોથી ઉપાધિ જોગને બળવાન રીતે વેધીએ છીએ. અને જેની જેની જે જે કામના છે તે પ્રારબ્ધના ઉદયમાં જે પ્રકારે પ્રાપ્ત થવી સર્જિત છે તે પ્રકારે થાય ત્યાં સુધી નિવૃત્તિ ગ્રહણ કરતા પણ જીવ ઉદાસીન રહે છે એમાં કોઈ પ્રકારનું અમારું સકામપણું નથી, અમે એ સર્વમાં નિષ્કામ જ છીએ એમ છે. તથાપિ પ્રારબ્ધ તેવા પ્રકારનું બંધન રાખવારૂપ ઉદય વર્તે છે એ પણ બીજા મુમુક્ષુની પરમાર્થ વૃત્તિ ઉત્પન્ન કરવાને વિશે રોધરૂપ જાણીએ છીએ. જ્ઞાનીને જગતના જીવોની જીવોના કલ્યાણની અને જીવોની માત્રની મુક્તિની કરુણા અમાપ હોય છે. અનંત કરુણા જ્ઞાની પુરુષોની છે. પોતાના કારમાં ઉદયની અંદર પણ પોતાના કર્મ સામે લડતા લડતા પણ એ જગતના જીવો કર્મની મુક્તિ પામે, જગતના જીવો કર્મથી મુક્ત થાય અને આ દુઃખથી મુક્ત થાય એવી એમની કરુણા અબાધપણે વયા કરે છે. અમાપ છે અને અબાધ છે. એટલે પ્રસંગ ગમે તેવો ઉદયમાં આવે, વ્યવહાર ગમે તેવો ઉદયમાં આવે તો પણ આ કરુણા એની બાધાને પામતી નથી. ચિત્ત બંધનવાળું થઈ શકતું નહીં હોવાથી જે જીવો સંસાર સંબંધે સ્ત્રી આદિ રૂપે પ્રાપ્ત થયા છે તે જીવોની ઈચ્છા પણ દુભવવાની ઈચ્છા થતી નથી. અમને ગ્રહસ્થી ઉદયમાં આવી છે. જગતના જીવોનો કંઈક સંબંધ ઉદયમાં આવ્યો છે અને એ ઋણાનુબંધ ક્યાંક સ્ત્રી રૂપે છે, ક્યાંક મા બાપ રૂપે છે, ક્યાંક સ્વજન પરિજન રૂપે છે. એ કહે છે કે એવા જીવોની ઈચ્છા પણ દુભવવાની ઈચ્છા થતી નથી, અર્થાત તે પણ અનુકંપાથી અને મા બાપ આદિના ઉપકાર આદિ કારણોથી ઉપાધિ જોગને બળવાન રીતે વેધીએ છીએ. અમે આ ઉપાધિ જોગને વેધીએ છીએ એને અમારો બીજો આંતરિક પુરુષાર્થી એને હટાવી દેતા નથી. કરુણા છે, અનુકંપા છે કે જે જીવોનું અમારી સાથેનું કંઈ ઋણાનુબંધ હશે એ જીવો પ્રત્યે પણ એમને એટલી બધી અનુકંપા છે કે એથી કરીને કહે છે કે અમે પ્રારબ્ધ જે પ્રકારનો ઉપાધિજોગ આ આવ્યો છે અમને એ ઉપાધિજોગ લાગતો હોય અને છે હકીકતની અંદર ઉપાધિ જ છે, પર સાથેના સંબંધો અને એના વ્યવહારમાં જોડાઈને રહેવું એ ઉપાધિનું સ્વરૂપ છે. આદિ વ્યાધિ ને ઉપાધિ ઉપાધિ પરથી સંબંધિત છે, પણ કે છે છતાંય બળવાનપણે વેધીએ છીએ. અમે વેધીએ છીએ કારણ કે જ્ઞાની પુરુષનું એ સનાતન આચરણ છે કે જે જે કર્મ જે જે સમયે ઉદયમાં આવે ત્યાં ત્યાં તે સમપરિણામે વેદું એવું જ્ઞાની પુરુષોનું બોધન છે તે અમારા વિશે નિશ્ચળ છે. કૃપાળુદેવ લખે છે કે આવું જ્ઞાની પુરુષોનું બોધન અમારા વિશે નિશ્ચળ છે. અમે જ્ઞાનીની આજ્ઞાને ઉથાપીને ક્યાંય ચાલતા નથી, અમે ક્યાંય પગ મૂકતા નથી. આટલી જાગૃતિ આત્માની છે અને સ્વરૂપના આટલા બળની અંદર આ પ્રકારનો વિવેક યથાવત ચાલુ છે. માર્ગની સૂક્ષ્મતા ક્યારેક એવી જગ્યાએ આવીને મૂકી દે કે વિવેકની કસોટી થાય. એ સમયે આવા જ્ઞાનીઓના અંતર ચારિત્ર આપણને કોઈ જગ્યાએ ક્યાંક પથપ્રદર્શક બની રહે. આ ચરિત્રનો ઉપકાર છે. આ ચરિત્રના રહસ્યો જો પામતા જઈએ તો એની અંદરથી કેવું અંદરમાં રહેવા છતાં કેવી રીતે દૂર રહેવું, ઉદયમાં રહેવા છતાં ઉદયને સર્વથા દૂર કરવો, તો કે છે બળવાન રીતે વેધીએ છીએ અને જેની જેની જે કામના છે તે પ્રારબ્ધના ઉદયમાં જે પ્રકારે પ્રાપ્ત થવી સર્જિત છે તે પ્રકારે થાય ત્યાં સુધી નિવૃત્તિ ગ્રહણ કરવામાં પણ જીવ ઉદાસીન રહે છે. અમારી સાથે કર્મ સંયોગે, વ્યવહાર યોગે જે જીવો સંબંધમાં આવ્યા છે એમની જે જે કામના છે, અપેક્ષા છે, ઈચ્છા છે, બધાની દરેકને હોય ને, કોઈ એકબીજા પ્રત્યે જેની સાથે આપણો સંબંધ છે એની સાથે આપણી અપેક્ષા છે અને અપેક્ષા છે ત્યાં સુધી જ સંબંધ છે. અપેક્ષા છે, કામના છે, બીજા અર્થની અંદર કામના એટલા માટે કંઈ પૂરી ન થાય તો જીવને આર્ત ધ્યાનના પરિણામ થાય છે. વાસ્તવિક તત્વજ્ઞાનમાં સમજીએ કે એને હું જુદા છીએ, મારે મારું કરવું જોઈએ, એને એનું કરવું જોઈએ, છતાં પણ જ્યાં સુધી છીએ ત્યાં સુધી એને કરવું જોઈએ એવી અપેક્ષા છે. આ જે જીવનમાં જીવ સંયોગમાં રહે છે આ સંયોગનું એક બીજી પાસું છે, બીજો દ્રષ્ટિકોણ છે. કોઈ જુદો જ રહેતો હોય દીકરો તો પછી એની પાસે શું અપેક્ષા હોય? કાંઈ નહીં. પણ ઓલો ભેગો રહીએ છે એનું, એને આમ ન કહે, આમ ન કહો, ઓલો પણ ઓલો ઊંઘા રહીએ છે એ તો જુદો થયો સમજ્યા આવે, પણ તું તો છો, ઓલી બહુ તો ગઈ, એ તો હવે કોઈ દી આપણને આપણું શાકનું તપેલું એ ચડાવી દે એમ નથી, પણ જે છે એનો મરો. કારણ કે અપેક્ષા ઘણી છે કે ત્યાં સુધી હું તો સાસુ છું, ઓલી કે હું જાઉં તો પછી વાત પૂરી થઈ ને. સંસારના વ્યવહારના નિયમોમાં આ સંબંધનું આ દુઃખ છે કે જ્યાં સંબંધ છે ત્યાં અપેક્ષા છે અને જ્યાં અપેક્ષા છે ત્યાં કામના છે. જ્ઞાની કહે છે કામના એટલા માટે કે અપેક્ષા તો આપણને બધા પ્રત્યે હોય, દેશ પ્રત્યે હોય, વડાપ્રધાન પ્રત્યે હોય, સરકાર પાસે હોય, પણ અપેક્ષા પૂરી ન થાય તો આપણે કંઈ રોવા ન દઈએ. પણ અહીંયા સ્વજન અને પરિજન પાસે જે અપેક્ષા છે એ કામનાના રૂપમાં છે, એમાં જરાક પણ જો આપણી અપેક્ષાથી વિપરીત થાય તો આપણે એને સહન કરી શકતા નથી, આપણા પરિણામ બગડે છે. કામના છે માટે પરિણામ બગડે છે, તટસ્થતા આવતી નથી, ઉપેક્ષા થઈ શકતી નથી. અહીંયા તો આપણે કહી કે ધાર્યું ન કર મૂઓ એના નસીબ, વાત પૂરી થઈ ગઈ, પણ અહીંયા એવી ઉપેક્ષા આપણે કરતા નથી, એવી ઉપેક્ષા આવતી નથી. શું કામ? કામના છે, પરિણામ બગડે છે અને એ પરિણામની અંદર ક્લેશ ઉભો થાય, સંકલેશ ઉભો થાય, આર્ત ધ્યાન થાય, રૌદ્ર ધ્યાન થાય, કષાયના પરિણામો એની તારતમ્યતા વધતી ઓછી બન્યા જ કરે છે, જેટલી આપણી યોગ્યતા અને જેટલી સામાજીવની પાત્રતા. આ બંનેનો પરસ્પર સમન્વય સંબંધ જેટલો છે એના પ્રમાણની અંદર આપણને સંગ એ દુઃખકારક છે એમ જ્ઞાનીઓ કહે છે. એનું કારણ આ છે કે સંગમાં જીવ અપેક્ષા અને કામનાથી જીવે છે. સંગમાં પણ જો નિષ્કામ બને તો, સંગમાં પણ જીવ નિષ્કામ બનીને જીવે તો પણ એવું જીવન જીવને જીવતા આવડતું નથી. જીવન એક જીવવાની કળા છે, ધર્મ એ જીવન જીવવાની કળા છે. આ કળા આવડવી જોઈએ. આ કળા તો જે જન્મોજન્મના જીવનના મર્મ જાણતો હોય એ પુરુષ પાસે જ જીવન જીવવાની કળા હોય કે જેનાથી પોતે દુઃખી ન થાય અને બીજાએ દુઃખી ન થાય. આ એની સંભાવની ચાવી છે. એની પાસે નિષ્કામપણો છે, કરુણા છે, એની પાસે વિવેક છે. એવું સરસ જીવન જીવે કે પોતે કૃતાર્થ થાય અને એના સાથે રહેનાર જીવો પણ કૃતાર્થપણું અનુભવે, ઓછામાં ઓછા કસાયના પરિણામ થાય, એવો વ્યવહાર જ્ઞાનીઓનો. કારણ કે એને જીવન જીવવાની કળા પ્રાપ્ત થઈ છે, હસ્તગત થઈ છે. આપણને જીવન મળ્યું છે પણ જીવવાની કળા આવડતી નથી. અને ધર્મ એટલે જ જીવન જીવવાની કળા. આ કળા જેને આવડે છે એ જીવી જાય છે, જીવન જેવું છે તેવું જીવી જાય છે, એમાંથી પણ એ સારા પરિણામો ઉપજાવીને જાય છે. અને જેને કળા નથી આવડતી એને અનેક પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થાય, સૌભાગ્ય પ્રાપ્ત થાય, પુણ્યનો ઉદય પ્રાપ્ત થાય, તો પણ જીવન જીવતા આવડે જ નહીં, જીવન ખારું ઝેર જેવું કરી નાખે. ભરપૂર સમૃદ્ધિ હોય તો પણ, કારણ કે એની પાસે જીવન જીવવાની કળા નથી. બ્રહ્મચારીજી એ કૃપાળુદેવનું જીવન ચરિત્ર એમણે તો કે પ્રત્યક્ષ મળ્યા નહોતા, પણ જે કંઈ એમણે આ સાંભળ્યું પ્રભુશ્રી પાસેથી અને અનેક લોકો પાસે, અને એના ઉપરથી જ્યારે નક્કી થયું કે શ્રીમદ રાજચંદ્રજીનું જીવન લખવું, તો ચરિત્ર લખીને એણે શું શીર્ષક શું આપ્યું? શ્રીમદ રાજચંદ્ર જીવન કળા પુસ્તકનું નામ આપ્યું, શ્રીમદ રાજચંદ્ર જીવન કળા. આ પુરુષે જીવન જીવ્યા છે, પણ કેવું કળા રીતે જીવ્યા છે, એની પાસે કળા કેવી છે એ શીખવા જેવી છે કે જીવન કેમ જીવવું. તો અહીંયા કે છે પોતાની પાસે કલ્પના કેવી છે કે જેની જે જે પ્રકારે ઈચ્છા છે હશે એ તે પ્રારબ્ધના ઉદયમાં, આ પ્રારબ્ધના ઉદયમાં આવીને જે જે પ્રકારે સર્જિત થવી હશે તે પ્રકારે થાય ત્યાં સુધી નિવૃત્તિ ગ્રહણ કરતા પણ જીવ ઉદાસીન રહે છે એમાં કોઈ પ્રકારનું અમારું સકામપણું નથી. અમે તો નિષ્કામ જ છીએ, પણ અમારા પ્રારબ્ધના ઉદયથી જો એમની જે કંઈ એમને ભાગ્ય જવાનું સર્જિત હશે તો ભલે થાય. અમારા નિમિત્તે, અમારા પ્રારબ્ધી, અમારા વ્યવહારના ઉદયથી, અમારા કર્મના ઉદયથી અમારે વેદવો છે, અને એ વેદનથી જો એને કંઈ લાભ થવાનો હશે તો ત્યાં સુધી અમને પણ નિવૃત્તિ કરવાની ઈચ્છા થતી નથી કે ભલે પૂરું થાય, ભલે બધા લેણદેણના હિસાબો પૂરા થાય, એવા પૂરા થાય કે ભવિષ્યમાં ઉભા ન થાય. પાછું આ તો કે ભવો ભવ તમારી સેવા, અરે રેવા દે, આ ભવ ભવ થઈ ગયું, હવે આમાંથી હવે છૂટકો કર. અમારે કોઈ ભવોભવના બંધન કોઈ સાથે જોતા નથી, અમારું ક્યાંય સકામપણું નથી, એમાં કોઈની ઈચ્છા પૂર્તિ કરવામાં અમારે આ સંસારના વ્યવહારિક સંબંધોની લેણદેણ એનો તંતુ ચાલે એ અમે ઈચ્છતા નથી, અમારે નથી જોઈતો. હા, અમને તો તમારો સાથ મળે, તારો સાથ નથી, કોઈનો નથી જોતો, અમને કબૂલ જ નથી. પણ અમને જ્યાં સુધી અમારું ભવાંતર ચાલુ છે, અમારા જન્મ મરણથી અમને મુક્તિ નથી મળી, ત્યાં સુધી અમને સાથ એક જ જોઈએ છે. સુહગુરુ જોગો તવાયણ સેવણા આભવ મખંડા. હે જગદગુરુ પરમાત્મા, તારા શાસનમાં નિયાણું બાંધવાની મનાય છે, પણ છતાંય બાંધું છું કે મને મુક્તિ ન મળે ત્યાં સુધી મને સુગુરુનો જોગ સદા મળતો રે. ભવો ભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાથી દેવા. અમારે અમારા મા બાપ બીજા નથી જોતા, ભાઈ ભાંડુ જોતા નથી, વેવા વેલા જોતા નથી, પત્ની પુત્ર જોતા નથી, કોઈનો સંબંધ અમારે હવે જન્માંતરમાં જોઈતો નથી. બધા હારા છે, બહુ મજાના છે, અમારે બહુ ધ્યાન રાખે છે, પણ રાખ્યું પૂરું કરજો, આ વખતે લેણદેણ ચૂકવજો. વોસી રાવીએ છીએ છેલ્લે સંથારામાં, તો શું વોસી રાવાનું છે? એ સંબંધ ચાલુ રાખીને વોસી રાવાનું જ બધું, કશું જ નહીં. સંગ્રહ પરિગ્રહ પણ નહીં, કશું જ નહીં. કદાચ અમારી મુક્તિ ન થાય તો હે પ્રભુ, એવો કોઈ સદગુરુનો જોગ આપજે કે અમે ફરી પાછા સંસાર તરફ ઘસડાય નહીં, અને હે પ્રભુ તારી સેવા આપજે કે જેનું ફળ મુક્તિ સિવાય બીજું કંઈ નથી. પ્રભુની ભક્તિનું ફળ અનંતર કે પરંપર, પણ મુક્તિ સિવાય બીજું કંઈ નથી. આવું અમારું નિષ્કામપણું છે, આ નિષ્કામપણું સમજી લઈએ. જેની સાથે સંબંધ છે, જેની સાથે જીવીએ છીએ, સંબંધમાં, સંબંધના જગતમાં જીવતો જીવ એને સંબંધ સાથે પણ સકામપણું નથી, સંબંધ સાથે પણ સકામપણું. બીજાની ઈચ્છાઓ જે પૂર્તિ થવી હોય અમારા થકી તો થાય, જે સર્જિત હશે તે, અમારી કોઈ ઈચ્છા એમાં નથી, અમારું સકામપણું નથી. કેટલી બધી ઉત્કૃષ્ટ એ વાત, બેસાડવી આકરી, બહુ આકરી. શ્રીમદનું તત્વજ્ઞાન એટલું સૂક્ષ્મ છતાં એટલું સરળ, સાંભળવી વાત ગમે એટલી મીઠી લાગે. પરમાર્થ માર્ગમાં કૃપાળુદેવજીની વાત જેવી મીઠાશ ક્યાંય નહીં મળે. એટલી બધી જગતમાં કોઈ પણ સામાન્ય જીવ હોય એને પણ કૃપાળુદેવની વાત, એનો બોધ, એ સાંભળવો બહુ ગમે, પણ આચરવો બહુ કઠિન. આમ મગજમાં ઝટ લઈને ઉતરી જાય, કે ધર્મ તો અહીંયા સમજાય છે, શું છે એ બધું સમજાય છે, આચરણ બહુ કઠિન છે, બહુ કઠિન છે. હમણાં માનસરોવરની અંદર મોરારી બાપુએ કથા કરી હતી, માનસરોવર. એને એમ કહેતા હતા ત્યારે કે કથા સાંભળવા એ તિબેટનો વિસ્તાર છે, એટલે 500 બુદ્ધો આવે એવું એની ત્યાંના લોકોની ધારણા છે. એટલી પવિત્રતા એ સ્થાનની કીધી છે કે જ્યાં સાક્ષાત દેવો પ્રબુદ્ધ જનો વિદ્યમાન છે, એવા મહાન આત્માઓ. એક કથાની અંદર એણે એક વાત મૂકી કે હું તો ઘણી જગ્યાએ ઘણું કહું છું, પણ અમારા કાઠિયાવાડના એ વમાણિયાનો વીર, એણે જે વાત મૂકી છે એનું દર્શન કેટલું બધું સ્પષ્ટ છે. એ કહે છે કે એની વાત સાંભળવી બહુ ગમે છે, ચગડવી ગમે છે, પણ આચરવી બહુ કઠિન છે. અને ત્યાં એણે રાજચંદ્રના દર્શનમાં કહ્યું કે આ પુરુષે 3 શબ્દો આપ્યા. એણે કહ્યું કે એક દ્રશ્ય છે, બીજો દર્શક છે, અને ત્રીજો દ્રષ્ટા છે. દ્રશ્ય એક જ છે, એને જોનારાના 2 ભાગ પાડ્યા, એક દર્શક અને બીજો દ્રષ્ટા. આ શ્રીમદ દ્રષ્ટા પુરુષની કક્ષાનો માણસ છે. અને એણે અધ્યાત્મની પરિભાષામાં કહ્યું કે સાચો સંત દ્રષ્ટા હોવો જોઈએ, સાચો સાધક દ્રષ્ટા હોવો જોઈએ. મને કે એટલો બધો વિચાર આવ્યો કે આ શું વાત કરે છે. એણે ખૂબ ચિંતન કર્યું, ચિંતન કર્યા પછી કહ્યું કે તો દર્શક કોણ? તો કે દ્રશ્યથી જે પ્રભાવિત થાય એ દર્શક, અને દ્રશ્યથી પ્રભાવિત થયા વિના જે દ્રશ્યને જોયા કરે એ દ્રષ્ટા. ખ્યાલ આવે છે? દ્રશ્યથી જે પ્રભાવિત થાય, દ્રશ્ય જેના ઉપર અસર કરે, દ્રશ્યના પ્રભાવમાં જે ખેંચાય તણાય એ દર્શક, અને દ્રશ્ય ગમે તેવું ચાલ્યા કરતું હોય એને માત્ર પોતાના જ્ઞાન સ્વભાવથી સાક્ષી ભાવે જોયા કરે એ દ્રષ્ટા. એને કહ્યું કે સિનેમાની અંદર આપણે જઈએ છીએ તો આપણે દર્શકો છીએ, દ્રષ્ટા નથી, કારણ કે એમાં બનેલી બધી જ ઘટનાઓનો જીવન ઉપર પ્રભાવ પડે છે. ખેંચાઈએ જઈએ છીએ એની લાગણીમાં, ટીવી સામે બેઠા છે, ઘર કોકનું હળગે છે ઘરઘરકી કહાનીમાં, અને લા અહીંયા લાગી છે, નહીં લેના નહીં દેના, અને ઓલી બધી જલસા કરે છે પછી ભેગી થઈને, અને અહીંયા આહુના લોકો લુવામાંથી નવરા નખતા હતા. આ દર્શકની ભૂમિકા નિકૃષ્ટમાં નિકૃષ્ટ તણાતો જાય છે. જેવું એ ચિત્ર જ છે ફક્ત, અરે તું ચાપ બંધ કરતા બધું વયું ગયું હમણાં, આ દુઃખ આ કરુણા આ શોક, અરે રે હાય રે બિચારાને, પણ તું બંધ કર દે ને એટલે પતી ગયું, કઈ નથી જલસા કરને. પણ દર્શક છે, અનંત કાળથી આ જીવ દર્શક તરીકે દેખત ભૂલી, જોયું નથી ને ભૂલ્યો નથી, પ્રેક્ષકો છે. એને સરસ કહ્યું, પોતાનું કહ્યું કે પ્રેક્ષકો છે, એ પણ દર્શકની ભૂમિકામાં, પ્રેક્ષકની ભૂમિકામાં તણાય, ખેંચાય, તાલીઓ પાડે, કંઈક થાય, હા ઓહો આહા, આ બધા હજુ તો એકેય દ્રષ્ટાની ભૂમિકામાં નથી. એ કે આ બધું અમને ગમે છે, કે જો શ્રોતા ન હોય તો અમને એમ થાય કે બોલવાની મજા આવતી નથી, પણ કે આ પુરુષ એક નિરાળો નીકળો, જેણે અધ્યાત્મની અંદર બતાવ્યું કે આ જે જીવ છે એ દ્રષ્ટા છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, દ્રષ્ટિનો હિતુ દ્રષ્ટા છે કે જેનાથી આ જોવાઈ રહ્યું છે, જોઈ રહ્યા છે, ઓહો આ દ્રષ્ટિથી બધું દેખાઈ રહ્યું છે ને, આ દ્રશ્યમાં બધું આમ ફેરફાર થઈ રહ્યો છે. અને એ જીવે છે સાક્ષી ભાવે, તટસ્થ ભાવે, નિષ્પૃહ ભાવે, નિષ્કામ ભાવે. એને ગજબ છે. ગીતાની અંદર ભગવાને એમ કે જે કહ્યું કે સંતની ભૂમિકા, સંત કોણ? મહાભારતમાં પણ પ્રશ્ન આવે છે સંત કોણ, તો કે જે અનારંભી છે એ સંત છે, દ્રષ્ટા છે તે સંત છે. જે સંબંધમાં છે એ સંબંધથી જે પર છે, સંબંધમાં જીવતો હોવા છતાં, સંયોગોની સાથે હોવા છતાં, એમાં ઘસડાતો નથી, ખેંચાતો નથી, લેપાતો નથી, તણાતો નથી, એની જાતને અળગી રાખી શકે છે. આ સંતત્વ છે. સંતત્વ એ સ્વભાવ સાથે જોડાયેલું છે. ત્યાં એને ભાવ છે જ, સ્પષ્ટ પ્રતીતિ છે કે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. આ બંને વસ્તુ, હું જગતના તમામ બીજા પૌદ્ગલિક દ્રવ્યથી ભિન્ન છું અને દ્રશ્ય છે પૌદ્ગલિક જગતનો આ વ્યવહાર છે, વ્યાપાર છે, એનાથી હું ભિન્ન છું અને સ્વભાવતઃ હું અસંગ છું. હું અસંગ છું, અત્યારે શરીરના સંગમાં છું ભલે રહ્યો, પણ હું દ્રષ્ટિનો દ્રષ્ટા છું. જો દ્રષ્ટિ છે એ શરીરના અંગનો એક ભાગ છે, આંખની દ્રષ્ટિ, તો એનો પણ હું દ્રષ્ટા છું. હું જોઈ રહ્યો છું કે મારી આંખ જોઈ રહી છે, અહીંયા જોઈ રહ્યો છું. જ્ઞાન અપેક્ષા એ લેવાય, એ જાણે છે ત્યારે કે મારી આંખ આ જોઈ રહી છે. જે દ્રષ્ટા છે એ દ્રષ્ટિનો દેહ માત્ર સંયોગ છે. વળી જડ રૂપી દ્રશ્ય, દેહ શું છે? દ્રશ્ય. હવે આ કેદી આપણને સમજાય કે જે જુએ છે એવો દેહ એ તો દ્રશ્ય છે, એનો જોનારો કોણ? એ અંદર બેઠેલો જીવ. તો જીવ દ્રષ્ટા છે અને દેહ દ્રશ્ય છે. આ સુધી, આ ભૂમિકાએ જ્યાં સુધી પહોંચાય, જગતની ભૂમિકાથી વાત સમજવી બહુ સરળ પડી ગઈ કે એ દ્રશ્ય છે ને હું એનો જોનારો છું, આ દ્રશ્ય છે ને હું એનો જોનારો છું. નાટકમાં જઈએ, નૃત્યમાં જઈએ, સિનેમામાં જઈએ, આ બધું દ્રશ્ય છે ને હું એનો જોનારો છું, પણ હું શરીરનો પણ જોનારો છું. શરીર દ્રશ્ય છે. આત્મસિદ્ધિમાં કહે છે દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ્ય. દેહ દ્રશ્ય છે અને હું એનો જોનારો છું. ઘડાનો જોનાર ઘડાથી જુદો છે. આ વાત પાછી બેસવી જોઈએ. હું એનો જોનારો છું એટલે એનાથી ભિન્ન છું. અસ્તિત્વ જુદું છે, સ્વતંત્ર અસ્તિત્વ છે બંનેનું. અને પછી દેહ છે એનું સ્વરૂપ જડ છે, પૌદ્ગલિક છે, એ પૂદગલની રચના છે, એને ઉત્પન્ન છે અને એનું વિસર્જન છે, એની હાનિ છે, એની વૃદ્ધિ છે, એનું જરાપણું છે, એ વિનાશી છે. ઓહો હો, જ્યાં દેહના લક્ષણમાં, દેહના સ્વરૂપમાં, ચિંતનમાં ગયો ત્યાં પોતાના ચૈતન્યને તદ્દન જુદું પાડી દીધું કે ચૈતન્ય તો જ્ઞાન સ્વરૂપ છે, ઉપયોગ સ્વરૂપ છે, ધ્યાન સ્વરૂપ છે, ચૈતન્ય ઘન છે. આ જ સુખ દુઃખની અનુભૂતિ કરનાર છે. આનાથી જ બધું જગતમાં જણાય છે. અરે, આના અભાવમાં આ દેહની એકેય ક્રિયા ચાલી શકતી નથી. આ દ્રષ્ટાનું સ્વરૂપ એ કહે છે કે અદભુત યોગદાન શ્રીમદે આપ્યું છે. એ કહે છે અમે તો આ વિચારી શકતા નથી. એનું એક સૂત્ર કે પકડાઈ ગયું, એમ તો બેઠો હતો ને કે લીધું વાંચ્યું, પણ ધન્ય છે આવું સૂત્ર પકડાઈ ગયું. આપણે તો આત્મસિદ્ધિ હજાર વાર કરીએ છીએ. દેહને દ્રશ્ય રૂપે જોવાની સ્થિતિમાં હજી મુકાયા નથી. એ કહે છે કે આ પ્રકારનું જે અમારું સકામપણું નથી, અમે નિષ્કામ છીએ. સંયોગમાં, સંબંધમાં અમે નિષ્કામ છીએ. અમે એ સર્વમાં નિષ્કામ જ છીએ એમ છે. તથાપી પ્રારબ્ધ તેવા પ્રકારનું બંધન રાખવાનું ઉદય વર્તે છે. આ અમારું પ્રારબ્ધ એવું છે કે આ જીવો સાથે અમારે બંધન રાખવું પડે છે. પણ એથી બીજા મુમુક્ષુની પરમાર્થ વૃત્તિ ઉત્પન્ન કરવાને વિશે રોજરૂપ જાણીએ છીએ. અને જ્યાં સુધી આ ગ્રહસ્થનું બંધન છે ત્યાં સુધી બીજા મુમુક્ષુઓને જે પરમાર્થ અમારે અમારી અનુકંપા અનુસાર આપવાનો છે, અથવા એમની જેટલી ઈચ્છા છે એ પ્રમાણે એમને જોઈએ, એમાં આ અવરોધ છે, આ બાધારૂપ થાય છે, આ અડચણ છે. આ જ્ઞાનીને દુઃખ હોય તો એ વાતનું છે કે એને કરુણા પ્રમાણે ઉપકાર થતો નથી જગતના જીવો ઉપરનો. અને એ ઉપકાર ભાવ દયાનો ઉપકાર છે. ત્યાં કોઈને અનાજ આપવું, કોઈને પૈસા આપવા એની કોઈ વાત જ નથી. આ તો ભાવ કરુણાનો અવતાર છે. અને ભાવ કરુણા એ તો સ્વભાવની કરુણા છે, વિતરાગી કરુણા છે. આ કરુણા એ તો સનાતન સંપ્રદાય છે જ્ઞાનીઓનો, ઋષભદેવાદીઓનો. કૃપાળુ દેવે તો શબ્દ મૂક્યો છે, આ અમારો સંપ્રદાય છે. હવે આખો પત્ર, જુદા જુદા અનેક પ્રકારના પાસા આ પત્રમાં આવ્યા. આ 8 સ્વાધ્યાય સા ચાલે છે એટલે કદાચ આપણને વિસ્મરણ પણ થઈ જાય, સંકલના ન રહીએ. વાસ્તવિક તો જ્યારે આવીએ ત્યારે આગલા બધા પેરેગ્રાફ વાંચીને આવીએ તો બહુ આનંદ આવે, અનુસંધાન થાય. એની અંદર કહ્યું છે, કાળનું દુષણપણું છે, જીવોની પરમાર્થ વૃત્તિ ક્ષીણ થઈ છે, ઉપદેશનું ક્ષીણપણું થયું છે, એના કારણે માર્ગ વિચ્છેદપણાને પામ્યો છે. 100 વર્ષ પહેલા સહજાનંદ સ્વામીના જીવન સુધી લોકોની અંદર પરમાર્થ વૃત્તિ હતી, એમાં સાથે જ્ઞાનીનું આજ્ઞાંકિતપણું હતું, કરેલા નિશ્ચયમાં દ્રઢતા હતી. આ બધું હવે પરીક્ષીણપણાને પામ્યું છે, હવે તો એવી છે નહીં. અને એનું કારણરૂપ જે જ્ઞાની પુરુષ જીવ સત્પુરુષને ઓળખી શકતા નથી, જ્ઞાનીનું ઓળખાણ નથી, ઓળખાણ થાય છે તો એને પ્રતીતિ આવતી નથી, પ્રતીતિ આવે છે તો દ્રઢતા રહેતી નથી, નિશ્ચય રહેતો નથી, અને રહે છે તો સત્સંગ શક્ય બનતો નથી. આ બધાના કારણની અંદર કે છે, અમે પણ એમાં અત્યારે આ કાળની અંદર એ જે એનું સુખનું કારણ છે એ તો સત્પુરુષનો સમાગમ છે, એ પણ ન હોવાનું. એક તો અમે આ ગંગા અને જમનાના પ્રદેશમાં જન્મ હોત તો એક વાત જુદી હતી, કારણ સરસ મજાનું બનત. બીજું, જો અમારા જીવનની અંદર જો આ ગ્રહસ્થાશ્રમ ન હોત અને બ્રહ્મચર્ય અને અરણ્યવાસ હોત તો જગતના જીવનનો ઉપકાર થાત, પણ એ બધું તો થઈ ગયું. અને ત્રીજું કે છે, બધું હોત તો ઉપાધિ ન હોત ને તોય જગતના જીવનનું કલ્યાણ થાત. અમારી જે ઈચ્છા પ્રમાણે અને અમારી અનુકંપા પ્રમાણે જગતના જીવોને અમે પરમાર્થ વિચારણા અને પરમાર્થ પ્રાપ્તિ આપી શકત. આ નથી આપી શકવાનું અમને ઘણીવાર અંતરમાં લાગી આવે છે, એનું કારણ આ અમારું બંધન છે. આ બંધન વ્યવહારનું છે, આ ઉપાધિનું છે. આ ઉપાધિનું બંધન પણ અમે અત્યારે છોડી શકતા નથી, એવી ચિત્તને વિશે કરુણા છે કે જે જીવોનું અમારા નિમિત્તે જે કંઈ સંયોગ છે એ સંયોગ સંબંધી એમને જે કંઈ ઈચ્છિત સર્જી થશે એના ભાગ્યમાં, અમારી કોઈ ઈચ્છા નથી, એમના ભાગ્યમાં સર્જી થશે તો ભલે એમને મળી જાય, કારણ કે અમારે ઋણમુક્ત થવું છે. અમારી કોઈ એકમાત્ર ઈચ્છા હોય તો આ સંબંધને હવે અંત લાવવો છે, અમારે આ સંબંધનો તંતુ હવે ક્યાંય આગળ ખેંચવો નથી, અમને જોઈતો જ નથી, પરવડે એમ નથી. હવે સંસારી સંબંધો અમને પરવડે એમ નથી. હવે અમારા સંબંધ જોઈએ તો દેવ અને ગુરુના જોઈએ. સુગુરુ જોગો તમે એના સેવણા અભવ મકંડા, અમારો ભાવ હોય ત્યાં સુધી અમને ગુરુનું સાનિધ્ય મળે અને પ્રભુની સેવા મળે, એ સિવાયનો કોઈ અનુબંધ અમને સંસારમાં જોઈતો નથી. કેટલી સ્પષ્ટતા છે, અમારું કોઈ જાતનું સગામપણું નથી. માનશો નહીં કે અમને સ્ત્રી પ્રત્યે રાગ છે, મા બાપ પ્રત્યેનો સ્નેહ છે, એને કારણે થઈને અમે આ બધી પ્રવૃત્તિ માંડીને બેઠા છે. નહીં નહીં નહીં, જેનું જે સર્જિત હશે, જેનું જે થવાનું હશે તે થશે. પણ આ બધું બંધન અમને મુમુક્ષુને પરમાર્થ વૃત્તિ ઉત્પન્ન કરવામાં રોધરૂપ છે. આ બધી જ વાતનું મનોમંથન, આ અંદર ચાલતી વેદના, આ એની વ્યથા અને આ જ્ઞાની પુરુષને ક્રમ કેવા એક સ્ટેજમાંથી જ્ઞાની પસાર થાય છે, એમને આ 398ના પત્રમાં એક એક પેરેગ્રાફમાં એક એક સૂક્ષ્મ વિચારણા, ભાવોની સ્પંદના એવી શબ્દબદ્ધ કરી છે કે અધ્યાત્મનો તંતોતંત્ય એ અનુભૂતિને એમને શબ્દસ્થ કરી છે કે જે સામાન્ય રીતે આ મૂકવી એ કોઈને ગજાની વાત નથી. આ સાહિત્ય નથી કે સર્જન કરી નખાય, બે લેખ લખી નાખવાના ગમે ત્યારે અને પૂર્તિમાં આવી જાય અને ધર્મનો જય જયકાર, અંતરની વાત. ભાવનાઓને શબ્દનું રૂપ આપવું બહુ કઠિન છે, પ્રમાણિકપણે પોતાની જાતને પણ દૂર રાખીને આટલું તાપસ્થ્ય, એ તો કોઈ આવી ઊંચી કક્ષાનો સંત એ જ કરી શકે. દ્રષ્ટા પુરુષ છે એટલે આટલી શક્તિ આપણને જોવા મળે છે કે એ પોતાના સંયોગનો પણ દ્રષ્ટા છે, પોતાના સંબંધનો પણ દ્રષ્ટા છે, પોતાના સંસારનો દ્રષ્ટા છે, પોતાના શરીરનો દ્રષ્ટા છે. આ એની ભૂમિકા છે. જ્યારથી તમે અમને મળ્યા છો, હવે આ સૌભાગ્યને કહે છે, જુઓ આખા પત્રનું રહસ્ય આવે છે. જ્યારથી તમે અમને મળ્યા છો ત્યારથી આ વાર્તા કે જે ઉપર અનુક્રમે લખી છે, અમે વન બાય વન વન બાય વન બધા મુદ્દા લખ્યા છે, અમારી આ કથની, અમારી આ વાર્તા જ્યારથી તમે અમને મળ્યા છો, ક્યારથી મળ્યા છો? આજથી 3 વર્ષ પહેલા, 22મા વર્ષની અંદર સૌભાગ સાથેની મુલાકાત થાય છે, 25મા વર્ષે કૃપાળુદેવ લખે છે, ત્યાં સુધીમાં કેટલાય પત્રો લખ્યા છે, તો એ કહે છે કે જ્યારથી તમે અમને મળ્યા છો ત્યારથી આ વાર્તા કે જે ઉપર અનુક્રમે લખી છે તે જણાવવાની ઈચ્છા હતી, પણ તેનો ઉદય તે પ્રકારમાં હતો નહીં, એટલે તેમ બન્યું નહીં, ઉદય નથી આવ્યો. સૌભાગભાઈ, તમે અમને મળ્યા તેથી અમારે તમને આ જણાવી દેવું હતું, પણ એ કઈ બની શક્યું નહીં. હમણાં તે ઉદય જણાવવા યોગ્ય થવાથી સંક્ષેપે જણાવ્યો છે, જે વારંવાર વિચારવાને અર્થે તમને લખ્યો છે. હમણાં કંઈક એવો ઉદય આવ્યો છે. સૌભાગભાઈનું વારંવાર કહેવું છે કે હે પ્રભુ, તમે આ બધું છોડો અને બહાર નીકળી પડો, આટલું બધું જાણનારને એમાં શું વાંધો. આપણે માનીએ છીએ કે ત્યાગ એ બાહ્ય બળનો વિષય છે, બધું છોડીએ એ બાહ્ય, અને બાહ્ય બળ અહંકારનું બળ હોય તો બધું છૂટે, હઠ યોગીઓને બધું જ છૂટી ગયું છે, પણ બળ અંદરનું કે બહારનું? બહારનું. ખૂબ મોટા તપ કરી નાખે વટમાં ચડી જાય તો બળ અંદરનું કે બહારનું? અધ્યાત્મનો વેગ અંદરથી આવે છે. સ્પિરિચ્યુઅલિઝમ કમ્સ ફ્રોમ વિધિન એન્ડ નોટ ફ્રોમ વિધાઉટ. સાધના, પરમાર્થ, એનો પુરુષાર્થ, એનો વેગ અંદરથી આવે છે, એનો સ્રોત, ઇટ્સ ઇનર ફોર્સ, ઇટ કમ્સ ફ્રોમ વિધિન. એટલે કે છે, આવું તમને જણાવવું હતું પણ એવો ઉદય નહોતો, એટલે તેમ બન્યું નહીં. હમણાં તે ઉદય જણાવવા યોગ્ય થવાથી સંક્ષેપે જણાવ્યો છે. તમે લખ્યા કરો વારંવાર કે બધું છોડી દો ને, શું છોડે? ગમે તેવો માણસ બધું છોડી દે છે. હવે સામાન્ય માણસો બધું છોડીને દીક્ષા લઈ લે છે ને, તમે બેઠા છો આ વેપાર કરવા બેઠા છો, પ્રભુ આ જ્ઞાન ને આ શોભે વ્યવહાર તમને જણાવવું હતું, પણ હવે અમને તમને જણાવીએ છીએ. અને લખે છે કે જે આજે ઉદય જણાવવા યોગ્ય, આજે હવે અમે અમારી વાત ઉપર તમે વિચાર કરી શકો એવી સ્થિતિમાં છો, જે વારંવાર વિચારવાને અર્થે તમને લખ્યો છે. હવે તમે વારંવાર વિચારજો, અમે જે આ બધા કારણો કહ્યા છે એ બધા કારણો વારંવાર વિચારજો, અમારી અંતર સ્થિતિ ઉપર તમે વિચારણા કરજો. બાહ્ય ઉપર તો તમે બહુ જોયું અને અમને ભગવાન માની લીધા, અંતરથી પણ જોજો. દ્રષ્ટાનું સ્વરૂપ આભ્યંતર દર્શનથી થાય, એનું લોકોત્તર ચારિત્ર જુઓ, એની અલૌકિક દશા જુઓ, અને એ જોવા માટે તો મુમુક્ષુતાના નેત્ર સિવાય આપણી પાસે બીજું કોઈ સાધન નથી. આપણી પણ અંતરદૃષ્ટિ હોય તો સામાનું અંતઃકરણ વાંચી શકાય. આપણી પાસે જો અંતરદૃષ્ટિ ન હોય, આપણી આંખના પડેડ પણ જો અભિમાન અને અહંકારની અંદર ચૂર બની ગયા હોય, તો સામાનું સંતત્વ પણ આપણને નજરે પડે નહીં. આપણને એમ થાય કે બધા ખોટા છે દુનિયામાં, આ આમ જ કહે છે. આપણી બધી જ ભાષા આરોપિત સ્વરૂપમાં હોય, આપણે આરોપણ જ કરીએ છીએ, આપણે ક્યાં એનું અંદરનું સ્વરૂપ જોઈ શકીએ છીએ? એ જોવા માટે જઈને જે ઉત્તમ મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે એવી નેત્રની યોગ્યતા ક્યાં પ્રાપ્ત થઈ છે, અને એ નેત્ર ક્યાં ચર્મચક્ષુ હતા? એ તો અંતરચક્ષુ છે. અંતરચક્ષુ તો જેના પડળ ખસ્યા હોય, રાગ દ્વેષના, સ્વાર્થના, મતલબના. અવર ઓબ્ઝર્વેશન ઇઝ ઓલવેઝ સબ્જેક્ટિવ એન્ડ નેવર ઓબ્જેક્ટિવ. આપણે તો બધું સંયોગોને આધારિત, બધું જે કંઈ આપણું માન્યતા છે એનો ભેળસેળ કરી, કલર લગાવીને બધો વિચાર કરતા હોય. અભિમત વસ્તુ વસ્તુ ગતે કહે રે તે જગ વિરલા જોઈ. આનંદગંજી મહારાજ પોકાર કરીને કહે છે કે વસ્તુને વસ્તુના સ્વરૂપમાં કહીએ, અહીંયા તો તરતમ યોગે રે વાસિત બોધ આધાર. અહીંયા તો પોતાની વાસનાઓ જેટલી છે એટલી એની પ્રકારે બોધ અમને વાસિત મળે છે. અમને નિર્વાસિત બોધ ક્યાં મળે છે? જ્ઞાનીઓએ પોકાર કર્યા છે. કાળની દુષમતા, કાળની વિષમતા, કાળ એટલો કરાળ છે કે કાળની અંદર સત્ને શોધવું આકરું છે, બાકી તો વધુ મળે એમ છે. ભોગ અને ઉપભોગની તો ભરમાર છે. સુખ ને સલામતીના સાધનો તો બહુ છે, સગવડતાઓનો કોઈ હિસાબ નથી. રોજ નવી સગવડતા ઉભી થાય છે, પણ સત નજરે ચડતું નથી. સગવડતા એ સત નથી, સુવિધા એ સત નથી. દેહના સુખના ઉપભોગના સાધનો, ઇન્દ્રિય સુખના સાધનો, વૈભવના સાધનો, એમાં સતની ઉપલબ્ધિ ન થાય, અસતમાં સત હોતું નથી. કૃપાળુ દેવ કહે છે. અને નજર નાખતા આ કંઈ મળતું નથી એટલે જ્ઞાનીઓ પોકાર કરે છે વારંવાર પ્રભુની પ્રાર્થનામાં. પ્રભુના સ્તવનની અંદર જ્ઞાનીઓ પોકાર કરે કે હે પ્રભુ, તારા માર્ગની અંદરનું સત્ય અમને ક્યાંય લાદતું નથી. કાળ કેટલો કઠિન છે, કદાચ કોઈ સત્પુરુષ આવે તો ઓળખાતા નથી, એના અંતઃકરણને અમે વાંચી શકતા નથી, એની અભ્યંતર દશાનું અમે દર્શન કરી શકતા નથી. આ કોઈ એવો પુરુષ આવ્યો છે કે તું ચર્મચક્ષુથી નથી જોઈ શકતો, તો એ બરોબર છે, પણ અંતરચક્ષુ તારી પાસે નથી. લે, અમે અમારા વાતને શબ્દસ્થ કરી છે, હવે જો તારી પાસે જે સાધન છે એનાથી જરા પકડી લે. અગ્નિ પકડવો હશે તો ચીપિયાથી પકડાય, આંગળી દાઝી જશે. એમ આ સમજરૂપી ચીપીઓ લે હાથમાં અને જ્ઞાનીના ભાવને પકડવાનો પ્રયત્ન કર. આ શબ્દરૂપી અગ્નિમાં એની આખી ભાવધારા છે. તું જેનાથી પકડી શકે એવું સાધન તને આપ્યું, તો ભાષા વાંચી શકે છે. હવે ભાષાની અંદરથી ભાવને પકડી લે, એના અંતઃકરણને વાંચી લે. એમાં તો તારા ચર્મચક્ષુ હાલશે, એ તારી બુદ્ધિ છે, એને પ્રજ્ઞામાં ફેરવી નાખ. સંત ઓળખાશે, સંત વંચાશે. સંતના વચનામૃત વાંચવા એ સંતને વાંચવા બરોબર છે. સંતને વાંચવા છે, આંખોથી વાંચવા છે, ભાવથી વાંચવા છે. એ કે છે, હમણાં તે ઉદયમાં જણાવવા યોગ્ય હોવાથી સંક્ષેપે જણાવ્યો છે. જે વારંવાર વિચારવાને અર્થે તમને લખ્યો છે, આ બધી જ વસ્તુ સૌભાગભાઈને વારંવાર વિચારવા અર્થે લખી છે. એટલે એકવાર તમે આ વાંચી લેશો, સ્વભાગને કહે છે તોય નહીં ચાલે, તમે વારંવાર આના ઉપર વિચાર કરજો. કારણ કે એ વિચાર કરવાથી તમને સંતનું અદભુત સ્વરૂપ ઓળખાશે, દ્રષ્ટાનું સ્વરૂપ ઓળખાશે, નિષ્કામ પુરુષનું હૃદય વંચાશે. બહુ વિચાર કરી, શબ્દ પ્રયોગ, બહુ વિચાર કરી સૂક્ષ્મપણે હૃદયમાં નિર્ધાર રાખવા યોગ્ય પ્રકાર એમાં લેખિત થયેલ છે. આ 398માં 3-3 વર્ષથી અમે તમને કહ્યું નથી, આજે કહીએ છીએ. પણ બહુ વિચાર કરીને સૂક્ષ્મપણે હૃદયમાં નિર્ધાર રાખવા યોગ્ય. આપણને જો એકવાર વાંચી એમ કે આમાં શું હતું ને, આમાં આ પત્રમાં ખાસ કઈ ને, જવા દો, લાંબો ખોટો. જ્ઞાની એમ કહે છે કે સૂક્ષ્મપણે હૃદયમાં નિર્ધાર રાખવા યોગ્ય અમે બહુ વિચાર કરીને લખ્યું છે, તમે પણ વારંવાર વિચાર કરજો. જ્યાં આપણને કાંઈ જણાતું નથી ઉપલક્રિયા, એમાં જ્ઞાનીઓએ ગંભીર અર્થનું ભાવ ભર્યા છે. એ કે છે, હૃદયમાં નિર્ધાર રાખવા યોગ્ય પ્રકાર એમાં લેખિત થયેલ છે. આ શબ્દ પ્રયોગ જુઓ તો ખરા, લેખિત થયેલ છે. નહી તો આ સામાન્ય રીતે આ વાત અલિખિત સ્વરૂપમાં છે. અલેખિત ભાવોને લેખિત ભાવોમાં રૂપ આપનાર આ કૃપાળુ દેવનું યોગબળ કેવું, એનું સામર્થ્ય કેવું. તમે અને ગોસડિયા સિવાય આ પત્રની વિગત જાણવાને બીજા જોગ જીવ હાલ તમારી પાસે નથી, આટલી વાત સ્મરણ રાખવા લખી છે. મુશ્કેલી થઈ ગઈ ને આપણે તો, કે છે આ વાતમાં તમે વાંચો તો તમે વારંવાર વિચારો, અને કંઈક જો સમજી શકશે તો તમારો સાથીદાર પેલો ડુંગરસિંહ ઘોસડિયા. યોગ માર્ગનો આરાધક છે પણ હજુ સત્પુરુષની દ્રષ્ટિમાં હજી અટક્યો છે, કદાચ એ આ સમજી શકે. એ સિવાય બીજો કોઈ જોગ જીવ આ પત્ર માટે તમારી પાસે નથી, એ તમે આટલી વાત તમે સ્મરણમાં રાખજો. પ્રભુ આ પત્ર અમારા હાથમાં આવી ગયો, આમાં એ તો સૌભાગ્ય નથી અને ઘોસડિયા પણ નથી, શું કરશું શું કરશું. પત્ર સમજવો છે, ભગવાનની વાત સમજવી છે, તો કાં સૌભાગ બંને કાં ઘોસડ્યો તો બાંધ. ભૂમિકામાં આવ્યા સિવાય ભાવ પકડાશે નહીં. પ્રભુને સમજવા માટે, ભગવાનને ઓળખવા માટે ભક્તની ભૂમિકામાં આવ્યા સિવાય વિકલ્પ નથી. સંસારીપણામાં રહીને યોગીઓના વચનોનો નિર્ધાર કરવો એ આપણા બરની વાત નથી. માટે જ્યારે સ્વાધ્યાય કરીએ ત્યારે સાધુરૂપ બની જઈએ તો જ એના ભાવો આપણા હૃદયની અંદર ટંકોત કિરણની જેમ, ટંકાર અક્ષરમાં અક્ષરો હોય ને જેમ ટંકોત કિરણ આરસના પાણ ઉપર લખેલા એવા વચનો, પ્રભુના વચનો કોતરાઈ જશે. એ જ આપણું ખરેખર બોધબળ છે. કોઈ વાતમાં શબ્દોના સંક્ષેપપણાથી એમ ભાસી શકે એવું હોય કે અમને કોઈ પ્રકારની કંઈ હજુ સંસાર સુખ વૃત્તિ છે, તો તે અર્થ ફરી વિચારવા યોગ્ય છે. સૌભાગ્યને લખે છે કે જાણતા અજાણતા કદાચ અમારી ભાષાની અંદર આ અલેખિતને લેખિત કર્યા છે, એમાં તમને ક્યાંક થાય કે હજુ ભગવાનને ક્યાંક સંસારમાં અલ્પ સુખની પણ કામના તો ખરી, કે સ્ત્રી માટે થોડુંક કમાય તો જરા દાગીના લઈ દે, મા બાપને થોડુંક કમાય તો જરાક પૈસા દઈ દે, આવું બધું હશે તો ખરું, કંઈક સુખની કામના હશે. તો કે છે આવું તમને લાગે શબ્દોના સંક્ષેપપણાથી, તો કે છે એમ ભાસી શકે એવું હોય કે અમને કોઈ પ્રકારની કંઈ હજુ સંસાર સુખ વૃત્તિ છે, તો તે અંગે ફરી વિચારણા કરવા યોગ્ય છે. નિશ્ચય છે કે ત્રણેય કાળને વિશે અમારા સંબંધમાં તે ભાસવું આરોપિત જાણવા યોગ્ય છે, અર્થાત સંસાર સુખ વૃત્તિથી નિરંતર ઉદાસપણ જ છે. અને કદાચ જો તમને આ ભાસે અમારા શબ્દોથી કે આને તો હજી સુખ સંસારની અંદર છે, સંસારમાં સુખ બુદ્ધિ છે અને આ કરવું છે, હજી કરતાપણાના ભાવ છે, અમારા ઉપર આરોપ છે. મનસુખ નામને કહે છે કે અમને આ જ્ઞાન નથી એવું, જો તમે માનશો અમારું લૌકિક શિક્ષણને ધ્યાનમાં લઈને કે સંસ્કૃતને અર્ધમાગ્ધીનું જ્ઞાન નથી, એને સિદ્ધાંતનું શું ખબર પડે, તો કે ન્યાયની પ્રતિકૂળ જવું પડશે. 21 વર્ષની ઉંમરે આ મહાન વિદ્વાનને કહે છે કે જો આવી ગણતરી કરીને તમે અમારું મૂલ્યાંકન કરશો કે આને લૌકિક શિક્ષણ શું અને સંસ્કૃતને માગધીનું જ્ઞાન નથી, એટલે સિદ્ધાંતના બાંધામાં આને શું ખબર પડે, ન્યાયની પ્રતિકૂળ જવું પડશે. એ મનસુખરામને કીધું. અહીંયા સ્વભાગ છે, ઓલો પંડિત છે, અને અહીંયા જિજ્ઞાસુ છે, એને કહે છે કે જો આવું કંઈ હશે તો તમે અમારા ઉપર આરોપિત કરવા જેવું છે, તમે અમારા ઉપર આરોપ લગાવો છો, ઇટ્સ એલિગેશન, સ્લેન્ડર અપોન અસ. આરોપ તમે નહીં સાબિત કરી શકો, આરોપ છે. જ્ઞાની ઉપર આરોપ કરવો એટલે શું, સૌભાગ નહીં સમજતા હોય આપણને તો જે નહીં બેસો. આવું લખે જ્યાં આરોપિત છે મારા ઉપર, આરોપ સંત ઉપર જ્ઞાની ઉપર આરોપ કરવો એના જેવું કોઈ કુકૃત્ય જગતમાં નથી. જ્ઞાનીની દશા ઓળખી શકાય તો ઠીક છે, નહીં ઓળખી શકાય તો જ્ઞાની ઉપર કોઈ આપણો ભાવ આરોપિત ભાવ કરવો એના જેવું કોઈ દુષ્કૃત્ય જગતમાં નથી. બધા જ કર્મો કયા છે બધા જ પરિબળો કહ્યા છે, પણ એમાં સૌથી વધારે કહ્યું છે કે જ્ઞાનીના વચનનો વિપરીત અર્થ કરવો, એના ઉપર આરોપ કરવો, એના ચારિત્રને ન ઓળખવું, એના જેવું કોઈ અવજ્ઞા, જ્ઞાનીનો અવર્ણવાદ જેવું કોઈ જીવને અનંત સંસાર બંધનું કારણ એમ શ્રી તીર્થંકર કહે છે. કૃપાદેવ, આપણે હમણાં આગલા પત્ર વાંચી લીધો, જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી, એમના અવર્ણવાદ બોલવા એ જીવને અનંત સંસારનું કારણ છે, અને એમની પ્રશંસા કરવી, એના ગુણગાન કરવા, એમાં એવા પ્રસંગમાં ઉજમાણ થવું એ જીવને અનંત સંસારનું પરિભ્રમણ અંત કરવાનું કારણ છે. અહીંયા કે છે, આવો આરોપ થશે અમારા ઉપર, કરો છો એમ નથી કીધું, થશે. અર્થાત સંસાર સુખથી નિરંતર ઉદાસીનપણું છે. 254માં કહ્યું છે, મુમુક્ષુ પણ અટકાય છે. એનું પહેલું કારણ, આ સંસારમાં અલ્પ પણ સુખેચ્છા. આ વાક્યો કંઈ તમ સંબંધીનો ઓછો નિશ્ચય અમ પ્રત્યે છે અથવા હશે તો નિવૃત્ત થશે એમ જાણી લખ્યા નથી, અન્ય હેતુએ લખ્યા છે. અમે આવું લખીએ છીએ એમાં અમને કોઈ શંકા નથી કે અમારા વિશે તમને જે નિશ્ચય છે એ કંઈક ઓછો હશે. અમે જાણીએ છીએ કે તમને અમારા પ્રત્યેનો નિશ્ચય ઘણો છે, પણ તમને પણ એવી બધી કરુણા જાગી છે કે જગતના જીવો આ પ્રભુને ઓળખે અને એના દ્વારા જગતનું કલ્યાણ થાય. એટલે ક્યારેક ક્યારેક તમને એમ થાય કે આ પ્રભુ ખોટા અટકી રહ્યા છે, બહુ લાભનું કારણ છે. એ પ્રકારે એ વિચારવા યોગ્ય, વારંવાર વિચારી હૃદયમાં નિર્ધાર કરવા યોગ્ય વાર્તા સંક્ષેપે કરી અહીં તો પરિસમાપ્ત થાય છે. આ વાત અમારી પત્રમાં લખેલી ક્રમશઃ વિચારવા યોગ્ય છે, વારંવાર વિચારીને હૃદયમાં નિર્ધાર કરવા યોગ્ય છે. નિર્ધાર શું કરશું? સત્પુરુષનું ચરિત્ર. જે જીવ સત્પુરુષના ચરિત્રના રહસ્યને પામે છે તે સત્પુરુષ જેવો થાય છે. સત્પુરુષ થવાનો એક જ માર્ગ છે, સત્પુરુષોના ચરિત્રના રહસ્યને પામવું. બધા જ જ્ઞાનીઓને ઓળખવાની આ એક ચાવી છે, આ માસ્ટર કી છે. કોઈ પણ જ્ઞાની, કોઈ પણ સત્પુરુષ, કોઈ પણ આવો પરમ પુરુષ એને ઓળખવું હોય તો કે છે એના ચરિત્રના રહસ્યને જાણવા. મહાવીર કેમ સંસારમાં હતા, મહાવીરે લગ્ન કેમ કર્યું, ટીકા ન કરવી, વિવરણ ન કરવું, અભિપ્રાય ન આપવો, રહસ્યને જાણવા પ્રયત્ન કરવો. મહાવીર કેમ અહીંયા ગયા, આવા અભિગ્રહ કેમ લીધા, તપ કેમ કર્યું, અનેક પ્રકારના સત્પુરુષના ચરિત્રની અંદર આપણા જીવનની અંદર જે ઘટમાળો એવી કોઈ અહીંયા યુક્તિ, એવો તર્કબદ્ધ જીવન એમનું જોવા મળે નહીં. અને પ્રત્યેક સત્પુરુષનું ચરિત્ર એ જુદું જ છે. આ દુનિયાદારીનું જીવન છે એ બીબાઢાળ જોવા મળે. છોકરો મોટો થયો, 5 વર્ષ નિયાળે બેઠો, ભણ્યો, કહ્યો, 10મું કર્યું, 12મું કર્યું, ભણાવ્યો, કોલેજમાં ગયો, પરણાવ્યો, છોકરા થયા, આ બધામાં કંઈ ન બને તો લોકોને અકળામણ થાય. ઓહો, હજી પાસ નથી થયો, ભણી લીધું. ઓ, હજી નોકરી નથી ચડ્યો, ધંધે નથી ચડ્યો, કમાય છે, હજી કંઈ એનું ઠેકાણ નથી ચડ્યું, હવે એને વરાવો, વરાવ્યો, 2 વર્ષ થાય, કેમ હજી એનો ખોરો નથી ભરાણો, તને કઈ ચિંતા છે? એક વાતમાં જીવને ક્યાંય હક છે? એમાં 2 ને 3 વર્ષ થાય તો ઊંચા નીચા થાય ને મા બાપ ને બધાય, પણ શું માઇન્ડું છે તમે આ બધું? હાલે સંસાર છે ને, આ જ ક્રમ, આ ક્રમથી જ ટેવાયેલા છે. એ થયું એટલે છોકરો મોટો થાય ને, આમ થયું ને, તેમ થયું ને, ઘડપણ માને ને, પછી મોટી ઉંમર થતી હજી જીવો છો? અરે કેટલાય ને તો નવાઈ લાગે કે તમને 75 વર્ષ થયા, તમને ડાયાબિટીસ, બીપી કઈ કઈ નથી. એટલે આપણે કે ના કઈ નથી, ખરેખર કઈ નથી, પણ ખરેખર કઈ નથી એટલે કેમ? કારણ કે મોટી ઉંમર થાય એટલે રોગ હોવો જરૂરી છે. અને એટલે માટે છે ને કેટલાય લોકો રોગ ન હોય તો ઉભા કરીને કહે કે હમણાં એવું છે ને કે આમ દુખાવો ઘણો, કેમ કે એને એનું મહત્વ શેમાં છે? મને રોગ થયો છે એમાં, હું નિરોગી છું તો એને એમ થઈ જાય કે સમથિંગ અનનેચરલ છે, આ કેમ ચાલે? બીબા ઢાળ, ઘટમાળ, ઘટનાઓ અને આ ક્રમ એ સંસારીનું જીવન. અને એક એક વાત અપવાદરૂપ ન સમજાય, જેના રહસ્યો સામાન્ય બુદ્ધિમાં બેસે નહીં, અને આમ કેમ કર્યું,
ન બેસે. સત્પુરુષના ચરિત્રની અંદર એક એક ઋષભદેવથી માંડીને આખી જ્ઞાનીઓની અનંત પરંપરામાં એક એક મહાપુરુષ પોતાનું ચરિત્ર એની વિશેષતા લઈને આવ્યો છે અને બધાની અંદર અધ્યાત્મના જબરજસ્ત સંકેત અને રહસ્યો સમાયેલા છે. આ જીવ જેમ જેમ ચરિત્રનો આનંદનનું ચરિત્ર ઓર, હરિભદ્રનું કોઈ ઓર, કુંદકુંડાચાર્ય ભગવાનનું ઓર, અમૃતચંદ્રાચાર્યજીનું ઓર, એક એકના ચરિત્રની છબી જુદી, એની ઘટમાળનો ક્રમ જુદો અને બધાનું ગંતવ્ય એક જ, બધાનું પરિણામ એક જ, બધા સ્વભાવમાં સ્થિત, બધા પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત, અને છતાં બધાના ચરિત્રની અંદર વિવિધ ભાત ભાસે. યશો વિજયજી મહારાજ તો એટલા માટે કહે કે આ બધાના શબ્દો વાંચીને મૂર્ખ, ભાવ એક હૈ સબ જ્ઞાની કો મૂર્ખ ભેદન પાવે, અપનો સાહિબ જો પહેચાને સો જસ લીલા પાવે, અબ મેં સાચો સાહિબ પાયો, અબ મેં સાચો સાહિબ પાયો. આ સંસારના બધાય પ્રભાવોથી દૂર સંસારમાં હોવા છતાં એવું ચરિત્ર જે છે આ મારો સાચો સાહિબ છે, આ બિબાઢાળ નથી, આ કોઈ ક્રમબદ્ધ નથી, એનું બધું જ અક્રમ. ન ધાર્યું એવી ઘટનાઓ જ્ઞાનીઓના જીવનમાં વિરલ, ચરિત્રોની જ્યાં વિરલતા છે આવા જ્ઞાનીઓના ચરિત્રના રહસ્યને ઓળખવા, એનાથી પરમાર્થ માર્ગ સમજવો ઘણો સરળ થઈ પડશે. કથાનો યોગ જીવો, આ કાળના જીવો માટે બીજો યોગ નથી, કેમ કે એ સિદ્ધાંતો કથાનો યોગની અંદર જે પ્રતિભૂત થાય છે એ કયા સિદ્ધાંતો છે? દ્રવ્યાનો યોગના. સંસારના વ્યવહારિક સિદ્ધાંતોની સિદ્ધિ ત્યાં નથી થતી તો મેળ જ નહીં, પણ એકય ચરિત્ર ખોટું જ લાગશે. પણ એ પારમાર્થિક ચરિત્રો તો અહીંયા દ્રવ્યાનો યોગ જે ન સમજાય, યુક્તિથી સમજાય, પ્રભાવથી સમજાય, પરિણામથી સમજાય. તો જ્ઞાની પુરુષોના ચરિત્રો એ પણ એક જીવને પરમાર્થ માર્ગના રહસ્યો પામવાનું મોટું સાધન છે. એટલે કે છે કે પરમ કૃપાળુ દેવના ચરિત્ર જો ઓળખવામાં આવે તો પણ એને મોક્ષ માર્ગ સમજાય જાય. આત્મસિદ્ધિના અંદર દ્રવ્યાનો યોગનો વિચાર કરીને જે સમજણ નહીં પડે એટલું આ પુરુષના ચરિત્રની જો અંતરદ્રષ્ટિ આવશે તો પણ ઘણું માર્ગ ઓળખાશે. પ્રત્યેક પુરુષની આ સ્થિતિ હોય છે. માટે કે છે કે વારંવાર વિચારી હૃદયમાં નિર્ધાર કરવા યોગ્ય વાર્તા સંક્ષેપે કરી અહીં તો પરિસમાપ્ત થાય છે. આ પ્રસંગ સિવાય બીજા જુજ પ્રસંગનું લખવું કરીએ તો થાય એમ છે, તથાપિ તે બાકી રાખી આ પત્ર પરિસમાપ્ત કરવું યોગ્ય ભાસે છે. બીજું અમે તમને કહી શકીએ એમ છીએ, પણ અત્યારે તો આટલું બસ છે. એટલે કે છે આ પત્ર અમે પરિસમાપ્ત કરીએ છીએ. જગતમાં કોઈ પણ પ્રકારથી જેની કોઈ પણ જીવ પ્રત્યે ભેદ દ્રષ્ટિ નથી એવા શ્રી ખાલી જગ્યાના નિષ્કામ આત્મ સ્વરૂપના નમસ્કાર પ્રાપ્ત થાય, આશય કરે છે. આ એનું ઓળખાણનું સૂત્ર આપ્યું છે કે જગતમાં કોઈ પણ પ્રકારથી જેની કોઈ પણ જીવ પ્રત્યે ભેદ દ્રષ્ટિ નથી, જેવો પ્રેમ આ આત્મા વિશે છે એવો સર્વ પ્રત્યે છે. સૌભાગભાઈને લખે છે કે જેવો પ્રેમ રવજીભાઈ વિશે છે એવો જ પ્રેમ તમારો. અમે તો કોઈમાં કોઈ ભેદ કરતા નથી. જ્ઞાની સર્વાત્મમાં સમદ્રષ્ટિ દિયો આ વચનને હૃદયે લખો. આ જ્ઞાનીની ઓળખ છે. જીવ માત્ર સાથે અભેદ સ્વરૂપ જેનું છે એ જ્ઞાની છે. અને જીવ માત્રમાં જ્યાં ભેદ પડે છે અલ્પ પણ, તો સમજી લેવું કે એટલા માત્રામાં હજુ જીવને અજ્ઞાનનું આવરણ છે. અજ્ઞાનીને ઉદ્ગલ સાથે ભેદ નથી પડતો, અહીંયા અભેદ બુદ્ધિ કરે છે. પોતાના
परिग्रह साथे अभेद बुद्धि छे, पोताना पद साथे अभेद बुद्धि छे, पोतानी प्रतिष्ठा साथे अभेद बुद्धि छे, पोतानी जे कई उपाधि डिग्री स्टेटस एनी साथे अभेद बुद्धि छे, एटले एने क्यांय आंच आवे तो अखड़भड़ी उठे छे। कषायोने कारणे आ जीवने अभेद बुद्धि अनित्य तत्व साथे छे, संसारिक संबंध साथे छे, विनेश्वरता साथे छे। आ ज्ञानी कहे छे अमने जीव मात्र साथे अभेद छे, अने कोईपण प्रकार थी कोई दिवस अभेद एने भेदभूत दृष्टि अमने नथी आवी। कोईपण जीव अने कोईपण प्रकारे आपणे तो आवुं बन्यो, आनी साथे आम हाच्यो पण आम पाछू नहीं बरोबर। ए मारो भाईबंध हाचो पण घरमां नो गालवो। पॉलिटिशियन ना मित्रों केवो होय खबर छे ने, ए जाहिर सभा में बोले मारा बहु खूब सारा मित्र छे, आपने एम थका बे भाईबंध लागे छे, पण बंने एकबीजाने कापवामां एक पण तक गुमावे नहीं। आवा नालायक नफट निंबर छेली घड़ीना जाहिर में देखाड़ो करे के मारा परम मित्र छे। આપણે કે મિત્રતાનું ચારિત્ર શું, લક્ષણ શું, એ તો ઓળખાવો। આ પ્રકારનો સંસારની અંદર દંભ, દેખાડો, આડંબર, જાતને છેતરવું, જગતને છેતરવી, આત્મવંચના એ સંસારનો વ્યવસાય છે। અને આત્મશુદ્ધિના માર્ગે ચડેલો આ સંત છે, એ કહે છે અમને તો કોઈ જીવ પ્રત્યે ભેદ દ્રષ્ટિ નથી। અમને જે જીવ દેખાય છે એ કદાચ બીજો લાગે તો અમને તરત ખ્યાલ આવે કે એને કેવો ઉદય હશે બિચારાને, કારણ કે સ્વભાવે તો પ્રત્યેક જીવ સિદ્ધસમ દેખાય છે। હવે ક્યાં વાત કરવી, સર્વ જીવ છે સિદ્ધસમ। અમને અમારી દ્રષ્ટિમાં તો પ્રત્યેક જીવ એ જેવું સિદ્ધ પરમાત્માનું વિશુદ્ધ સ્વરૂપ છે, સ્ફટિક જેવું નિર્મળ એવું જ દેખાય છે, પણ આ જીવને કર્મનું માલિન્ય છે, બિચારો સંસારમાં અટવાયેલો છે, મોહ બુદ્ધિથી બધાને વળગીને પડ્યો છે, એટલી આ દશામાં છે। પણ જ્ઞાની એને જીવ તરીકે જુએ છે, એના બહારના વક્તવ્ય સ્વરૂપ તરીકે નથી જોતા એને। એટલે કે છે કોઈ પ્રકારે કોઈ પણ જીવ પ્રત્યે જેને ભેદ દ્રષ્ટિ નથી એવા આ પોતાનું ત્યાં નામ લખીને એના નિષ્કામ આત્મ સ્વરૂપના નમસ્કાર પ્રાપ્ત થાય। સૌભાગ્યને કહે છે આ નિષ્કામ આત્મ સ્વરૂપ પુરુષ છે। આ પત્રથી પ્રભુની નિષ્કામ આત્મ સ્વરૂપ જો આપણને ઓળખાય, વારંવાર વિચારવો, વારંવાર ચિંતન કરવું, આ જે ભાવ લખવામાં ન આવી શકે એ ભાવો લેખિત પણ ઉપાયમાં છે, તો હવે એ આપણે વાંચીને એને સમજણના રૂપમાં પરિવર્તિત કરીએ। સમજણ વ્યક્ત ન થાય, શબ્દો વ્યક્ત થાય, આપણે સમજણ બનાવી લઈએ, આપણી નિર્ધાર કરવો, અને એ સમજણ આપણી જીવનના પુરુષાર્થનો આધાર બને। આ નિર્ધાર ચડે નહીં એવો શબ્દ લખે છે, ઉદાસીન શબ્દનો અર્થ સમપણું છે। અમે જ્યારે ઉદાસીનની વાત કરીએ છીએ ત્યારે સમપણું છે, ન રાગ ન દ્વેષ, ન રતિ ન અરતિ, ન પ્રીતિ ન અપ્રીતિ, ન ઇષ્ટપણું ન અનિષ્ટપણું, ન ગમો ન અણગમો, કોઈ પણ પ્રકારનો દ્વંદ્વાત્મક ભાવ નહીં, ન હાસ્ય ન શોક। જબરજસ્ત સ્થિતિ છે, ઉદાસીન। જ્ઞાની જગતથી ઉદાસીન છે, આપણે ઉદાસીન એટલે રોઈ મરેલ, મોઢું ચડાવેલ, રિસાયેલ, રોષમાં જે છે તે જ્ઞાની કે છે ના, પરમ આનંદમાં છે તે ઉદાસીન છે, પરમ આનંદમાં છે તે ઉદાસી છે, અને એનો આનંદ દિવ્યાનંદ છે, હાસ્ય શોકનું પરિણામ નથી, હર્ષ શોકના પરિણામ નથી, સ્વાભાવિક અવસ્થા છે, આ એનું ઉદાસીનપણું છે। એને કૃપાળુ દેવે મંત્ર આપ્યો આપણને, અકેલી ઉદાસીનતા અધ્યાત્મની જનની, સુખકી સહેલી અકેલી ઉદાસીનતા। આ ઉદાસીનતા એ જ સુખની સહેલી છે, એ જ અધ્યાત્મની જનની છે। બટ જગતનું કલ્યાણ કરો।